ગલાતિયોનો પાઉલ પ્રેરિતનો પત્ર અને તેનો પહેલો અધ્યાય. ગલાતિયામાંની મંડળીઓ યોગ લિખિત હું પાઉલ પ્રેરિત છે, માણસનો નહીં ને માણસથી નહીં પણ ઈસુ ખ્રિસ્તી તથા દેવબાપ જેણે તેને મહિલામાંથી ઉઠાડ્યો તેથી નિમાયેલો, અને મારી સાથેના સગરા ભાઈઓ દેવબાપ તરફથી તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો. તેણે આપણા પાપને સારું પોતાનું સ્વાર્પણ કર્યું એ માટે કે આપણા દેવ તથા બાપની ઈચ્છા પ્રમાણે તે આપણને હાલના ભૂંડા જગતમાંથી છોડાવે. તે દેવ બાપને સદા સર્વકાળ મહિમા હો, આમેન. મને અચરત લાગે છે કે જેણે તમને ખ્રિસ્તની કૃપાથી બોલાવ્યા તેને મૂકીને તમે એટલા બધા વહેલા સુધી સુવાર્તા ભણી ફરી જાઓ છો. તે બીજી સુવાર્તા નથી, માત્ર કેટલાય તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તાને ઉલટાવી નાખવા ચાહે છે. પણ જે સુવાર્તાને અમે તમને પ્રગટ કરી તે વિના બીજી સુવાર્તા જો તમે અથવા આકાશનો કોઈ દૂત પણ તમને પ્રગટ કરે તો તે શાપિત થાઓ. જેમ અમે અગાઉ કહ્યું હતું તેમ હમણાં હું ફરીથી પણ કહું છું કે જે સુવાર્તા તમે પામ્યા છો તે વિના બીજી સુવાર્તા જો કોઈ તમને પ્રગટ કરે તો તે શાપિત થાઓ. તો હમણાં હું માણસોની કૃપા મેળવી લેવાને યત્ન કરું છું કે દેવની, અથવા શું હું માણસોને રાજી કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને રાજી કરતો હો તો હું ખ્રિસ્તનો સેવક નથી. પણ ભાઈઓ, હું તમને જણાવું છું કે જે સુવાર્તા મેં પ્રગટ કરી તે માણસની આપેલી નથી, કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો નથી કે શીખ્યો નથી, પણ ઈસુ ખ્રિસ્તના પ્રગટ કર્યાથી પામ્યો છું. કેમ કે પ્રથમ હું યહૂદી ધર્મ પાળતો હતો, ત્યારની મારી વર્તણૂક વિશે તો તમે સાંભળ્યું છે કે હું દેવની મંડળીનો બેહદ સતાવતો હતો અને તેની પાયમાલી કરતો હતો, અને મારા પૂર્વજોના સંપ્રદાય માટે હું અતિશય ખંતીલો હોવાથી મારી ઉંમરના મારા ઘણા દેશી ભાઈઓ કરતા યહૂદી ધર્મમાં વધારે પ્રવીણ થયો. પણ દેવે જેણે મને મારા જન્મના દિવસથી જુદો કર્યો હતો તથા પોતાની કૃપાથી મને બોલાવ્યો હતો, તેને જ્યારે પસંદ પડ્યું કે પોતાના દીકરાને તે મારામાં પ્રગટ કરે જેથી હું તેની સુવાર્તા વિદેશમાં પ્રગટ કરું, ત્યારે તરત જ કોઈ પણ માણસની સલાહ પૂછ્યા વગર અને મારાથી અગાઉ જે પ્રેરિતો હતા તેઓની પાસે યરૂશાલેમ ગયા વગર હું અરબસ્તાન ચાલ્યો ગયો અને ફરીથી દમસ્ક પાછો આવ્યો. ત્યારબાદ 3 વર્ષ પછી કેફાની મુલાકાત લેવાને હું યરૂશાલેમ ગયો અને તેની સાથે 15 દિવસ રહ્યો. પણ પ્રભુના ભાઈ યાકુબ સિવાય પ્રેરિતોમાંના બીજા કોઈને હું મળ્યો નહીં. હું તમને જે લખું છું જુઓ તેમાં દેવને સાક્ષી રાખીને કહું છું કે હું જૂઠું કહેતો નથી. પછી હું સીરિયા તથા કિલિકિયાના પ્રાંતોમાં આવ્યો. યહુદિયામાંની ખ્રિસ્તી મંડળીઓને હજી મારી ઓળખાણ થઈ નહોતી, પણ તેઓએ માત્ર એટલી વાત સાંભળી હતી કે જે પહેલા અમને સતાવતો હતો અને જે વિશ્વાસનો તે પોતે અગાઉ નાશ કરતો હતો તે વિશ્વાસને તે હમણાં પ્રગટ કરે છે અને મારે લીધે તેઓએ દેવની સ્તુતિ કરી. 2 અધ્યાય. વળી 14 વર્ષ પછી હું બારનાબાસની સાથે પાછો યરૂશાલેમ ગયો અને તીતસને પણ મારી સાથે લેતો ગયો. પ્રગટીકરણ દ્વારા આજ્ઞા મળ્યાથી હું ગયો અને જે સુવાર્તા હું વિદેશમાં પ્રગટ કરું છું તે મેં તેઓને કહી સંભળાવી. પણ જેઓ પ્રતિષ્ઠિત હતા તેઓને ખાનગી રીતે કહી સંભળાવી. રખેને હું અમથો દોડું અથવા દોડ્યો હોઉં, પણ તીતસ જે મારી સાથે હતો તે ગ્રીક છતાં પણ સુન્નત કરવાની તેને ફરજ પાડવામાં આવી નહીં. એ તો ગુપ્ત રીતે મંડળીમાં દાખલ થયેલા દંભી ભાઈઓને લીધે થયું. તેઓ તો ખ્રિસ્ત ઈસુમાં આપણી જે સ્વતંત્રતા છે તેની બાતમી કાઢવા સારો ગુપ્ત રીતે માહે આવ્યા હતા કે જેથી તેઓ આપણને દાસત્વમાં લાવે. સુવાર્તાની સત્યતા તમારામાં જારી રહે માટે તેઓને અમે એક ઘડી ભર વશ થયા નહીં. પણ જેઓ કેટલીક દરજે પ્રતિષ્ઠિત ગણાતા હતા તેઓ ગમે તેવા હતા તેની મને કઈ પરવા નથી. દેવ કોઈ માણસની મૂર્વત રાખતો નથી. હા, જેઓ પ્રતિષ્ઠિત ગણાતા હતા તેઓના તરફથી મને કઈ વધારે પ્રાપ્ત થયું નહીં, પણ ઉલટું જ્યારે તેઓએ જોયું કે જેમ પિત્તરને સુન્નતિઓને સારું સુવાર્તા સોંપેલી છે તેમ મને 2 સુન્નતિઓને સારું સોંપેલી છે. કેમ કે જેણે સુન્નતીઓનો પ્રેરિત થવા સારું પિત્તરને શક્તિમાન કર્યો, તેણે વિદેશીઓનો પ્રેરિત થવા સારું મને શક્તિમાન કર્યો. અને જ્યારે તેઓ મને અનુગ્રહ પ્રાપ્ત થયેલો જોયો, ત્યારે યાકુબ, કેફા તથા યોહાન, જેઓ મંડળીના થંભ જેવા ગણાતા હતા, તે દરેકે મારો તથા બારનાબાસનો પ્રેરિત તરીકે સત્કાર કર્યો, જેથી અમે વિદેશીઓની પાસે જઈએ અને તેઓ સુન્નતીઓની પાસે જાય. તેઓએ અમારી પાસે એટલું જ માંગ્યું કે તમે દરિદ્રને સંભાળજો, અને હું પણ એ જ કામ કરવા આતુર હતો. પણ જ્યારે કેફા અંત્યોક આવ્યો, ત્યારે હું તેને મોઢે ચડીને તેની સામે થયો, કેમ કે તે દોષિત ઠર્યો હતો, કારણ કે યાકુબની પાસેથી કેટલાકના આવ્યા પહેલા તે વિદેશીઓની સાથે ખાતો હતો. પણ તેઓ આવ્યા ત્યારે સુન્નતીઓની દીને તે પાછો હટ્યો અને તેઓથી અલગ રહ્યો. બાકીના ખ્રિસ્તી યહૂદીઓએ પણ તેની સાથે ઢોંગ કર્યો, અને તે એટલે સુધી કે બારનાબાસ પણ તેઓના ઢોંગથી ખેંચાઈ ગયો. પણ તેઓ સુવાર્તાની સત્યતા પ્રમાણે પ્રામાણિકપણે ચાલતા નથી. એ જ્યારે મેં જોયું, ત્યારે મેં સૌના સાંભળતા કેફાને કહ્યું કે જો તું યહૂદી છતાં યહૂદીઓની રીતે નહીં પણ વિદેશીઓની રીતે ચાલે છે, તો વિદેશીઓને યહૂદીઓની રીત પ્રમાણે વર્તવાની તું કેમ ફરજ પાડે છે? જો કે આપણે જન્મથી યહૂદી છે અને પાપી વિદેશીઓ નથી, તો પણ માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓથી ન્યાય ઠરતું નથી, પણ કેવળ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઠરે છે. એ જાણીને આપણે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખ્યો કે આપણે નિયમની કરણીઓથી નહીં પણ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાય ઠરીએ, કેમ કે નિયમની કરણીઓથી કોઈ પણ માણસ ન્યાય ઠરશે નહીં, પણ ખ્રિસ્તમાં ન્યાય ઠરવાની ઈચ્છા રાખીને જો આપણે પોતે પાપી માલુમ પડીએ તો શું ખ્રિસ્ત પાપનો પોષક છે? કદી નહીં, કેમ કે જે મેં પાડી નાખ્યા તે જો હું ફરી બાંધું તો હું પોતાને અપરાધી ઠરાવું છું, કેમ કે હું દેવ પ્રત્યે જીવવાને અર્થે નિયમ દ્વારા નિયમ પ્રત્યે મૂઓ. હું ખ્રિસ્તી સાથે વધુ સ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે, અને હવે દેવમાં જે મારું જીવન તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારા સારું પોતાનું સ્વાર્પણ કર્યું. હું દેવની કૃપા નિષ્ફળ કરતો નથી, કેમ કે જો નિયમથી ન્યાયપણું હોય તો ખ્રિસ્ત વિના કારણ મૂઓ. ત્રીજો અધ્યાય. હું અણસમજો ગલાત્ય, તમારી નજરે ઈસુ ખ્રિસ્ત વધુ સ્તંભે જડાયેલો સાક્ષાત પ્રગટ કરવામાં આવ્યો હતો, એમ છતાં તમને કોણે ભરમાવ્યા? તમારી પાસેથી હું એટલું જ જાણવા ચાહું છું કે તમે નિયમની કરણીઓથી પવિત્ર આત્મા પામ્યા કે વિશ્વાસથી સુવાર્તા સાંભળી તેથી પામ્યા? શું તમે એટલા બધા અણસમજુ છો? આત્મા વડે આરંભ કરીને શું હવે દેહ વડે સંપૂર્ણ થાઓ છો? શું તમે એટલા બધા સંકટ વૃદ્ધા થયા? જો કદાચ વૃદ્ધા હોય તો વળી જે તમને પવિત્ર આત્મા આપે છે ને તમારામાં ચમત્કારો કરે છે, તે સુનિયમની કરણીઓને લીધે કે સુવાર્તા સાંભળીને વિશ્વાસ કરવાને લીધે કરે છે. એ પ્રમાણે ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો અને એ વિશ્વાસ તેને લેખે ન્યાયપણા તરીકે ગણાય. માટે તમારે એમ જાણવું કે જેઓ વિશ્વાસ કરનારા છે તેઓ ઇબ્રાહીમના દીકરા છે. વળી દેવ વિશ્વાસથી વિદેશીઓને ન્યાય ઠરાવશે એ અગાઉથી જાણીને પવિત્ર શાસ્ત્ર ઇબ્રાહીમને અગાઉથી સુવાર્તા પ્રગટ કરી કે તમારી મારફતે સર્વ પ્રજાઓ આશીર્વાદ પામશે. એ માટે જેઓ વિશ્વાસ કરનારા છે તેઓ વિશ્વાસ ઇબ્રાહીમની સાથે આશીર્વાદ પામે છે, કેમ કે જેટલા નિયમની કરણીઓ વાળા છે તેટલા સાપ ટળે છે, કેમ કે એમ લખેલું છે કે નિયમ શાસ્ત્રના પુસ્તકમાં જે આજ્ઞાઓ લખેલી છે તે બધી પાળવામાં જે કોઈ ટકી રહેતો નથી તે સાબિત છે. તો નિયમથી દેવની આગળ કોઈ પણ માણસ ન્યાય થતો નથી, એ ખુલ્લું છે, કેમ કે ન્યાય વિશ્વાસથી જીવશે. પણ નિયમ વિશ્વાસને આધારે નથી, પણ એવો છે કે જે કોઈ તેમાંની આજ્ઞાઓ પાળશે તેઓ વળી જીવશે. ખ્રિસ્તે આપણી વતી સ્થાપિત થઈને નિયમના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે આમ લખેલું છે કે જે કોઈ ઝાડ પર ટીંગાયેલો છે તે શાપિત છે. એ માટે કે ઇબ્રાહીમનો આશીર્વાદ ઈસુમાં વિદેશીઓને મળે અને આપણે પવિત્ર આત્મા વિશેનું વચન વિશ્વાસથી પામીએ. ભાઈઓ, હું માણસની રૂઢિ પ્રમાણે કહું છું કે માણસનો કરાર પણ જો મુકરર થયેલો હોય તો તેને કોઈ રદ કરતો અથવા તેમાં વધારો કરતો નથી. હવે ઇબ્રાહીમને તથા તેના સંતાનને વચનો આપવામાં આવ્યા હતા. તેમાં સંતાનોને જાણે ઘણા વિશે બોલતો હોય એમ દેવ બોલતો નથી, પણ એક વિશે બોલતો હોય એમ બોલે છે કે મારા સંતાનને, એટલે તે ખ્રિસ્ત વિશે બોલે છે. હવે હું આ કહું છું કે જે કરાર દેવે અગાઉથી મુકરર કરેલો હતો તેને 430 વર્ષ પછી થયેલો નિયમ રદ કરીને તેનું વચન વૃથા કરી શકતો નથી. કેમ કે જો વારસો નિયમથી હોય તો તે વચનથી નથી, પણ દેવે વચનથી જ ઇબ્રાહીમને તે આપ્યો તો નિયમ શા કામનો છે? જે સંતાનને વચન આપવામાં આવ્યું છે તે આવે ત્યાં સુધી તે નિયમ ઉલ્લંઘનોને લીધે આપવામાં આવ્યો હતો અને તે મધ્યસ્થ દ્વારા દૂતોની મારફતે ફરમાવેલો હતો. હવે મધ્યસ્થ તો માત્ર એકનો મધ્યસ્થ નથી, પણ દેવ તો એક છે. ત્યારે શું નિયમ દેવના વચનોથી વિરુદ્ધ છે? કદી નહીં, કેમ કે જીવન આપી શકે એવો કોઈ નિયમ આપવામાં આવ્યો હોત તો નિશ્ચય નિયમશાસ્ત્રથી ન્યાય પણ મળત. પણ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી વિશ્વાસ કરનારાઓને વચન આપવામાં આવે માટે પવિત્ર શાસ્ત્ર બધાને પાપને તાબે બંધ કર્યા. પણ આ વિશ્વાસ આવ્યા પહેલા આપણે નિયમને આધીન રહીને જે વિશ્વાસ પાછળથી પ્રગટ થનાર હતો તેને અર્થે આપણને પરહેજ કરવામાં આવ્યા હતા. આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ માટે એ રીતે આપણને ખ્રિસ્તની પાસે લાવવા સારું નિયમ શાસ્ત્ર આપણો બાળ શિક્ષક હતું. પણ હવે વિશ્વાસ આવ્યા પછી આપણે બાળ શિક્ષકના હાથ તળે નથી, કેમ કે તમે બધા ખ્રિસ્ત પરના વિશ્વાસથી દેવના દીકરા છો. કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધો. માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, પુરુષ કે સ્ત્રી કોઈ નથી, કેમ કે તમે બધા ખ્રિસ્તમાં એક છો. અને જો તમે ખ્રિસ્તના છો તો તમે ઇબ્રાહીમના સંતાન અને વચન પ્રમાણે વારસ પણ છો. ચોથો અધ્યાય. હવે હું કહું છું કે વારસ જ્યાં સુધી બાળક છે ત્યાં સુધી સગરાનો માલિક, છતાં પણ તેના માટે દાસમાં કંઈ ફેર નથી, પણ બાપે ઠરાવેલી મુદત સુધી તે વાલીઓ તથા કારભારીઓને આધીન છે. એ પ્રમાણે આપણે પણ જ્યારે બાળક હતા ત્યારે જગતના તત્વોને તાબે રહીને દાસત્વમાં હતા, પણ સમય પૂરો થયો ત્યારે દેવે સ્ત્રીથી જન્મેલો અને નિયમને આધીન જન્મેલો એવો પોતાનો પુત્ર મોકલ્યો. એ હેતુથી કે જેઓ નિયમને આધીન હતા તેઓને તે છોડાવી લે, તેથી આપણે તેના પુત્રો તરીકે ગણાઈએ. અને તમે પુત્રો છો એ માટે દેવે આપણા હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે, જે આબા બાપ એમ કહીને હાંક મારે છે. એ સારું, હવેથી તું દાસ નથી પણ પુત્ર છે, અને જો તું પુત્ર છે તો દેવને આશરે વારસ પણ છે. પણ તે વખતે તમે દેવ વિશે અજાણ્યા હોવાથી જેઓ ખરેખર દેવો નથી તેઓના દાસ હતા, પણ હવે તમે દેવને ઓળખ્યો છે અથવા ખરું કહેતા દેવે તમને ઓળખ્યા છે, તો આ નબળા તથા નિર્માલ્ય જેવા તત્વના દાસત્વની ફરીથી ઈચ્છા રાખીને તેઓની ભણી બીજી વાર શા માટે ફરો છો? તમે અમુક દાડાઓ, મહિનાઓ, તહેવારો તથા વર્ષોના પર્વો પાળો છો. તમારે વિશે મને ભય રહે છે, રખેને કદાચ તમારે માટે લીધેલો મારો શ્રમ વ્યર્થ જાય. હે ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે મારા જેવા થાઓ, કેમ કે હું તમારા જેવો હતો તેવો છું. તમે મારો કંઈ અન્યાય કર્યો નથી, પણ તમે જાણો છો કે શરીરની નિર્બળતામાં મેં પહેલા તમને સુવાર્તા પ્રગટ કરી અને મારા શરીરમાં જે તમને પરીક્ષણરૂપ હતું તેનો તિરસ્કાર કે ફિટકાર તમે કર્યો નહીં. પણ જાણે કે હું દેવનો દૂત હો, બલકે હું ઈસુ ખ્રિસ્ત હો, તેમ તમે મારો અંગીકાર કર્યો ત્યારે તે તમારી મુબારકબાદી ક્યાં ગઈ? કેમ કે હું તમારે વિશે સાક્ષી આપું છું કે જો બની શકત તો તમે તમારી આંખો કાઢીને મને આપત, ત્યારે શું તમને સાચું કહેવાથી હું તમારો દુશ્મન થયો છું, તેઓ તમારો વસીલો છે પણ નેક દાનથી નહીં, પણ તમે તેઓને વસીલો શોધનાર થાઓ એ માટે તેઓ તમને જુદા પાડવા ચાહે છે, પણ તમારો વસીલો સારા કામને માટે હંમેશા શોધવામાં આવે તો તે સારું છે, ને હું તમારી સાથે હાજર હો ત્યારે જ માત્ર નહીં. હે મારા નાના છોકરા, ખ્રિસ્તની પ્રતિમા તમારામાં ઉત્પન્ન થાય ત્યાં સુધી તમારે માટે મને ફરીથી પ્રસૂતાના જેવી વેદના થાય છે, પણ હમણાં તમારી પાસે હાજર થવાની અને મારી બોલવાની ઢબ બદલવાની મને ઈચ્છા થાય છે, કેમ કે તમારે વેસો હું ગૂંચવણમાં પડ્યો છું. નિયમશાસ્ત્રને આધીન રહેવાની ઈચ્છા રાખનારાઓ મને કહો કે શું તમે નિયમશાસ્ત્ર સાંભળતા નથી? કેમ કે એમ લખેલું છે કે ઇબ્રાહીમને બે દીકરા હતા, એક દાસીનો અને બીજો પરણેતરનો. પણ જે દાસીનો તે કુદરતી નિયમ પ્રમાણે જન્મેલો અને જે પરણેતરનો તે વચનથી જન્મેલો. તેઓ તો ઉપમારૂપ છે, કેમ કે એ સ્ત્રીઓ જાણે બે કરાર છે, એક તો સિનાઈ પહાડ પરનો, તેને દાસત્વને અર્થ સંતાન થાય છે, અને તે તો હાગાર છે. હવે હાગાર તો જાણે અરબસ્તાનમાંનો સિનાઈ પહાડ છે, અને તે હાલના યરુશાલમને લાગુ પડે છે, કેમ કે તે પોતાના છોકરા સુધા દાસત્વમાં છે. પણ ઉપરનું યરુશાલમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે, કેમ કે લખેલું છે કે હે વંજા, જેને સંતતિ થતી નથી તે તો આનંદ કર, જેને પ્રસૂતા વેદના થતી નથી તે તો હર્ષનાદ કર, કેમ કે જેને વર છે તેના કરતા એકલી મુકાયેલી સ્ત્રીના સંતાન વધારે હોય છે. હવે હે ભાઈઓ, આપણે ઈસાકની પેઠે વચનના છોકરા છીએ, પણ તે વખતે જેમ દેહ પ્રમાણે જન્મેલાએ આત્મા પ્રમાણે જન્મેલાને સતાવ્યો, તેમ હમણાં પણ છે. પણ પવિત્ર લેખ શું કહે છે? દાસીને તથા તેના પુત્રને કાઢી હું, કેમ કે દાસીના પુત્રને પરણે તેના પુત્ર સાથે વારસો મળશે નહીં. માટે ભાઈઓ, આપણે દાસીના છોકરા નથી પણ પરણેતરના છીએ. પાંચમો અધ્યાય. ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સારો સ્વતંત્ર કર્યા, માટે દ્રઢ રહો અને ફરીથી દાસત્વની જુસરી તળે ન જોડાઓ. જુઓ, હું પાઉલ તમને કહું છું કે જો તમે સુન્નત કરાવો તો તમને ખ્રિસ્તી કઈ લાભ થવાનો નથી. દરેક સુન્નત કરાવનાર માણસને હું ફરીથી ખાતરીપૂર્વક કહું છું કે તે આખો નિયમશાસ્ત્ર પાળવાને બંધાયેલો છે. તમે જો નિયમશાસ્ત્રના પાલન જે ન્યાય ઠરવા ચાહો છો, તેઓ તમે ખ્રિસ્તથી અલગ થયા છો, તમે કૃપાથી વિમુખ થયા છો, કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયપણે પામવાની આશાની રાહ જોઈએ છે, કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્નત ઉપયોગી નથી અને બે સુન્નત પણ નથી, પણ જે વિશ્વાસ પ્રેમ દ્વારા કાર્ય કરતા છે તે જ ઉપયોગી છે. તમે સારી રીતે દોડતા હતા, છતાં સત્યને માનતા તમને કોણે રોક્યા? તમારા બોલાવનારે તમને એ પ્રમાણે સમજાવી નથી. થોડું ખમીર લોટના આખા લોંધાને ખમીર કરે છે. તમારે વિશે પ્રભુમાં મને ભરોસો છે કે તમે બીજા મતના નહીં થશો, પણ તમને ગૂંચવણમાં નાખનાર જે કોઈ હશે તે શિક્ષા પામશે. હે ભાઈઓ, જો હું હજી સુધી સુન્નતની હિમાયત કરતો હોઉં તો હજી સુધી મારી સતાવણી કેમ થાય છે? જો એમ હોય તો વધુ તમને ઠોકર લોક થઈ છે. જેઓ તમને ભમાવે છે તેઓ પોતાને કાપી નાખે તો કેવું સારું? કેમ કે ભાઈઓ, તમને તો સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને બોલાવેલા હતા, માત્ર એટલું જ કે તે તમારી સ્વતંત્રતા શારીરિક વિષય ભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો, કેમ કે તું જેમ પોતા પર પ્રેમ રાખે છે તેમ તારા પાડોશી પર પ્રેમ રાખ. આ એક જ વચનમાં આખા નિયમશાસ્ત્રોનો સમાવેશ થાય છે. પણ જો તમે એકબીજાને કરડો તથા ફાડી ખાઓ તો સાવધ રહો, રખેને કદાચ તમે એકબીજાથી નાશ પામો. પણ હું કહું છું કે આત્માથી ચાલો એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં, કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે, અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. પણ જો તમે આત્માથી દોરાતા હો તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી. દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, સ્વૈરભાવ, કજ્યાકંકાર, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસમ, પક્ષા પક્ષી, અદેખાય, ચાટકાય, વિલાસ તથા એઓના જેવા કામ જેમ પહેલા મેં તમને ચેતવ્યા હતા તેમ તેઓ વિશે હમણાં પણ ચેતાવું છું કે જેઓ એવા કામ કરે છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં, પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસોપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. જેઓ ખ્રિસ્ત છે તેઓ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુધા વધુ સ્તંભે જડ્યો છે. જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ. આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા ઉપર અદેખાઈ રાખીને મિથ્યા બડાઈ ન કરીએ. આમેન.
ગલાતીઓને પત્ર ને તેનો 6 અધ્યાય. ભાઈઓ, જો કોઈ માણસ કંઈ પણ અપરાધ કરતા પકડાય તો તમે જે આત્મિક છો તે તમે એવાને નમ્ર ભાવે પાછો ઠેકાણે લાવો, અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પરીક્ષામાં પડે. તમે એકબીજાના ભાર ઊંચકો અને એમ ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ રીતે પાળો. કેમ કે જ્યારે કોઈ માણસ પોતે કંઈ ન છતાં હું કંઈ છું એમ ધારે છે ત્યારે તે પોતાને ભૂલાવે છે, પણ દરેક માણસે પોતાની રહેણીકરણી તપાસી જોવી અને ત્યારે તેને કોઈ બીજા વિશે નહીં પણ કેવળ પોતાને વિશે અભિમાન કરવાનું કારણ મળશે. કેમ કે દરેક માણસને પોતાનો બોજો ઊંચકવો પડશે. સુવાર્તા વિશે જે શીખનાર છે તેને શીખવનારને સર્વ સારા વાનામાંથી હિસ્સો આપવો. ભૂલોમાં દેવની મશ્કરી કરાય નહીં. કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે. કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે, પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લણશે. તો સારું કરતા આપણે થાકવું નહીં, કેમ કે જો કાયર ન થઈએ તો યોગ્ય સમયે લણીશું. માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબના જે છે તેઓનું સારું કરીએ. જુઓ, હું મારે પોતાને હાથે કેવડા મોટા અક્ષરોથી તમારા પર લખું છું. દેહ વિશે જેટલા સારા દેખાવા ચાહે છે તેટલા ખ્રિસ્તના વધસ્તંભને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તમને સુન્નત કરાવવાની ફરજ પાડે છે. કેમ કે જેઓ સુન્નત કરાવે છે તેઓ પોતે નિયમ પાડતા નથી, પણ તમારા દેહમાં તેઓ અભિમાન કરે એ માટે તેઓ તમારી સુન્નત કરાવવાને ચાહે છે. પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું બીજા કશામાં અભિમાન કરું એવું ન થાવ. તેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે અને જગત સંબંધી હું. કેમ કે સુન્નત કંઈ નથી તેમ બે સુન્નત પણ કંઈ નથી, પણ નવી ઉત્પત્તિ એ જ કામની છે. જેટલા નિયમ પ્રમાણે ચાલનારા છે તેટલા પર તથા દેવના ઇસ્રાયેલ પર શાંતિ તથા કૃપા હો. હવેથી કોઈ મને તસ્દી ન આપે, કેમ કે મારા શરીર પર પ્રભુ ઈસુના ચિહ્નોની છાપ મારેલી છે. ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમેન. ઈશ્વર પિતા તેના વાંચેલા સાંભળેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. આમેન.